એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવી જિંદગીની, એવી સફરની વાત કરવાના છીએ જે પ્રસિદ્ધિ, વારસો, દુઃખ અને હા, પોતાની ઓળખની શોધ આ બધાના તાણાવાણાથી વણાયેલી છે. આપણે વાત કરી રહ્યા છીએ લિસા મેરી પ્રેસ્લીની અને એમના મરણોત્તર પ્રકાશિત થયેલા સંસ્મરણ ફ્રોમ હિયર ટુ ધ ગ્રેટ અનનોન વિશે.
હા,
આ પુસ્તક ખબર છે ખરેખર એકદમ અલગ છે, કેમ કે એ લિસા મેરીએ પોતે રેકોર્ડ કરેલી ઓડિયો ટેપ્સ પર આધારિત છે, એમના મૃત્યુ પહેલાંની.
બરાબર.
અને એમની દીકરી અભિનેત્રી રિલે કિયો એમણે આ બધું સંકલિત કર્યું છે, સહલેખન પણ કર્યું છે.
ખરેખર આ એક અસાધારણ દસ્તાવેજ કહેવાય. લિસા મેરી પ્રેસ્લી એટલે કે એલ્વિસ અને પ્રિસિલા પ્રેસ્લીની એકમાત્ર સંતાન.
હા,
એમનો જન્મ જ શું કહેવાય અમેરિકાની પેલી રોયાલ્ટીમાં થયો, પણ આખી જિંદગી પિતાના એ વિરાટ કદના વારસાના પડછાયામાં જ વીતી એમ કહી શકાય. એટલે આ પુસ્તક કોઈ સામાન્ય સેલિબ્રિટી સંસ્મરણ નથી જ, આ તો જાણે લિસા મેરીનો છેલ્લો અવાજ છે, એકદમ કાચો, નિર્ભીગ, એમના ગયા પછી આપણી સામે આવેલો.
સાચી વાત.
એમાં ટકી રહેવાની એમની મથામણ છે, અસહ્ય દુઃખનો સામનો કરવાની હિંમત છે અને પેલી પોતાની આગવી ઓળખ શોધવાની એમની આખી જિંદગીની સફર, એ બધું જ છે.
અને એમાં રિલિકિયાનું જે યોગદાન છે એ આ પુસ્તકને એક નવું જ, મતલબ એક અલગ જ પરિમાણ આપે છે. નહીં,
બિલકુલ. એક તરફ માતાનો અવાજ, એમના અનુભવો, અને બીજી તરફ પુત્રીનો શોક અને એ અવાજને દુનિયા સામે લાવવાની એની જવાબદારી.
જાણે સ્મૃતિ અને શોકનો એક સંવાદ ચાલતો હોય એવું લાગે.
હા, બરાબર.
તો ચાલો આ જટિલ અને રસપ્રદ જીવનગાથામાં આપણે થોડા ઊંડા ઉતરીએ. લિસા મેરીના જીવનના મુખ્ય પડાવો કેવા રહ્યા? શરૂઆત ક્યાંથી થઈ?
શરૂઆત તો એમ કે જાણે કોઈ પરીખથા જેવી લાગે. 1968માં ગ્રેસલેન્ડમાં જન્મ. હવે એ ગ્રેસલેન્ડ એમના માટે કિલ્લો પણ હતું અને સોનાનું પિંજરું પણ.
અચ્છા.
પિતા એલ્વિસના બ્રહ્માંડનું કેન્દ્ર હતા લિસા મેરી, અને એલ્વિસનો પ્રેમ અનહદ હતો. ક્યારેક ખાનગી જેટમાં ફરવા લઈ જાય, તો ક્યારેક મોંઘાદાટ ફર કોટ્સ કે પછી નાના ટટ્ટુ ભેટમાં આપે.
વાહ, પિતા માટે તો રાજકુમારી જ.
હા, એનાથી જરાય કમ નહીં.
પણ આ સપનું કદાચ લાંબુ ના ચાલ્યું. એ જ્યારે માત્ર 4-5 વર્ષના હતા ત્યારે એમના માતા પિતા એલ્વિસ અને પ્રિસિલા અલગ થયા.
હા, એ છૂટાછેડાએ બધું બદલી નાખ્યું.
એટલે એમનું બાળપણ બે અત્યંત વિરોધાભાસી દુનિયાઓ વચ્ચે વહેંચાઈ ગયું. એક તરફ પેલી ગ્રેસલેન્ડની થોડી અવાસ્તવિક જાહોજલાલીવાળી દુનિયા, અને બીજી તરફ બેવરલી હિલ્સમાં માતા સાથેનું જીવન, જે પ્રમાણમાં વધુ વ્યવસ્થિત હતું પણ કદાચ ઓછું ઉષ્માભર્યું હોય.
બરાબર. એટલું જ નહીં પણ નાની ઉંમરે જ એમણે પિતાના સંઘર્ષોના પડછાયા પણ જોયા. એમનું પેલું અનિયમિત વર્તન, દવાઓ પરની નિર્ભરતાની અસરો, એ બધું એમની નજર સામે હતું.
અને પછી આવ્યું 1977નું વર્ષ. લિસા મેરી ફક્ત 9 વર્ષના.
હા.
એલ્વિસનું અચાનક મૃત્યુ થયું, અને સૌથી આઘાતજનક વાત એ કે એ સમયે તેઓ ગ્રેસલેન્ડમાં જ હાજર હતા.
બિલકુલ. પુસ્તકમાં એક ક્ષણનું જે વર્ણન છે ને, એ ખરેખર એક બાળકની નજરે છે. ચારે તરફ અંધાધૂંધી, ગભરાટ, કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે, અને પછી અચાનક એકદમ નીરવ શાંતિ.
ઓહ.
અને એ શાંતિ કદાચ પેલી અંધાધૂંધી કરતા પણ વધુ ભયાવહ હતી.
એ ખરેખર કલ્પના બહારની વાત છે, 9 વર્ષની ઉંમરે પિતાને ગુમાવવા, અને એ પણ એલ્વિસ પ્રેસ્લી જેવા જગવિખ્યાત પિતાને, જેમનું મૃત્યુ આખી દુનિયા માટે સમાચાર બની ગયું હોય. આ ઘટના એમના જીવનનો શું કહેવાય, મૂળભૂત આઘાત બની ગઈ હશે. નહીં,
ચોક્કસ. ફક્ત પિતા ગુમાવ્યાનો શોક નહીં, પણ એની સાથે સાથે જાણે અજાણે એ પોતે પણ એક જીવંત દંતકથાનું પ્રતીક બની ગયા. મુખ સાથેનો આ પહેલો અત્યંત તીવ્ર અને સાવ જાહેરમાં થયેલો પરિચય હતો એમનો.
બરાબર.
અને આ જ આઘાત અને પેલું સતત લોકોની નજરમાં રહેવાનું દબાણ, એની પ્રતિક્રિયા એમની કિશોરાવસ્થામાં જોવા મળી. પછી
હા, કેવી રીતે?
પેલું પ્રેસ્લી નામ અને એની સાથે જોડાયેલી અપેક્ષાઓ હતી ને, એની સામે જાણે બળવો શરૂ થયો. ડ્રગ્સનો પ્રયોગ કર્યો, પંક રોક સંગીતમાં રસ પડ્યો, ગ્રેસલેન્ડની પેલી ચમકદાર છબીથી દૂર જઈને કંઈક વાસ્તવિક, કંઈક પ્રામાણિક શોધવાની મથામણ હતી એમની.
એટલે જ કદાચ શિક્ષણમાં પણ સંઘર્ષ દેખાયો. ઘણી શાળાઓ બદલી, એમાં એક પેલી થેરાપ્યુટિક બોર્ડિંગ સ્કૂલ પણ હતી. જાણે સતત કોઈ માઇક્રોસ્કોપ નીચે જીવી રહ્યા હોય એવું જ હતું એમના માટે.
અને આ જ સમયગાળામાં માતા પ્રિસિલા દ્વારા એમનો પરિચય સાયન્ટોલોજી સાથે થયો. હવે સાયન્ટોલોજી પોતે જ એક વિવાદાસ્પદ શું કહેવાય ચળવળ છે.
બરાબર.
શરૂઆતમાં એનાથી એમને કદાચ થોડું માળખું મળ્યું હશે જીવનમાં, પણ એ સંબંધ પણ લાંબો અને જટિલ રહ્યો. છેવટે 2014માં તેઓ એનાથી અલગ થઈ ગયા.
તો આ બધી ઉથલપાથલ વચ્ચે સ્થિરતા ક્યાંથી મળી?
સ્થિરતા અને થોડી સામાન્યતાનો અનુભવ કદાચ એમને એમના પહેલા લગ્નથી મળ્યો. એમણે સંગીતકાર ડેની કિયો સાથે લગ્ન કર્યા.
અચ્છા.
અને એમના બે સંતાનો રિલે અને બેન્જામિન એ એમના જીવનનો મુખ્ય આધાર બન્યા. અહીં માતૃત્વ એમની એક મુખ્ય ઓળખ તરીકે ઉભરી આવ્યું અને એ એમના માટે ખૂબ જ મહત્વનું રહ્યો.
અને પછી લગભગ 35 વર્ષની ઉંમરે એમણે એ દિશામાં પગલું ભર્યું જે કદાચ ઘણા લોકોને અનિવાર્ય લાગતું હશે, સંગીત.
હા.
2003માં એમનું પહેલું આલ્બમ આવ્યું, ટુ હુમ ઇટ મે કન્સર્ન. આ કલાત્મક રીતે જોખમ તો હતું જ નહીં, મોટો પડકાર હતો.
બહુ મોટો પડકાર. શું એ પિતાના પડછાયામાંથી બહાર આવી શકશે એ જ મુખ્ય પ્રશ્ન હતો.
અને શું થયું?
આલ્બમ સફળ રહ્યું, વ્યાવસાયિક રીતે પણ અને વિવેચકોએ પણ વખાણ્યું. એમનો અવાજ અલગ હતો, એમના ગીતોમાં એક ઊંડાણ હતું, એક કબૂલાતનો ભાવ હતો. ખાસ કરીને પેલું લાઇટ્સ આઉટ ગીત જેમાં એમણે ગ્રેસલેન્ડ વિશે ગાયું હતું એ ખૂબ ધ્યાન ખેંચી ગયું.
હા, એ મેં સાંભળ્યું છે.
પિતાના વારસાનું દબાણ તો સતત હતું જ. દરેક સુરની દરેક શબ્દની સરખામણી એલ્વિસ સાથે થતી, પણ સંગીત એમના માટે શું કહેવાય પોતાની પીડા પોતાના અનુભવો વ્યક્ત કરવાનું એક સાધન બન્યું.
કેવા અનુભવ?
પછી એ નુકસાન હોય, મીડિયાની સતત ચકાસણી હોય, સંબંધોની ગૂંચવણો હોય, આ બધું જ.
અચ્છા.
એમના પછીના આલ્બમ્સ જેમ કે નાવ વોટ 2005માં આવ્યું અને ખાસ કરીને ટી બોન બર્નેટ દ્વારા નિર્મિત સ્ટોર્મ એન્ડ ગ્રેસ 2012માં જે ખૂબ વખણાયું, એણે લિસા મેરીને એક ગંભીર એક પ્રતિભાશાળી કલાકાર તરીકે સ્થાપિત કરી દીધા.
પણ આ સફર સહેલી તો નહીં જ રહી હોય. એક તરફ કલાકાર તરીકે પોતાની જગ્યા બનાવી,
હા,
બીજી તરફ પેલી સતત થતી સરખામણીઓનો સામનો કરવો, બાળકોનો ઉછેર,
હા,
અને પેલી પ્રેસલી એસ્ટેટનું સંચાલન, બધું એક સાથે.
બહુ જ મુશ્કેલ. આ બધું સંતુલિત કરવું અઘરું રહ્યું હશે.
અને આ જ ગાળામાં એમના બે ખૂબ ચર્ચિત હાઈ પ્રોફાઇલ લગ્નો પણ થયા, પોપસ્ટાર માઇકલ જેક્સન અને અભિનેતા નિકોલસ કેજ સાથે. શું પુસ્તકમાં આ સંબંધો વિશે કંઈ ખાસ વાત છે?
હા, પુસ્તકમાં માઇકલ જેક્સન સાથેના સંબંધ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવામાં આવી છે. એવું લાગે છે કે લિસા મેરી કદાચ જેક્સનમાં એક એવો સાથી શોધી રહ્યા હતા જે એમની જેમ જ પેલી અત્યંત પ્રસિદ્ધિની વિચિત્ર દુનિયાને સમજતો હોય.
એક સમાન અનુભવ.
હા, એવું પણ કહેવાયું છે કે એમણે જેક્સનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ લગ્નને કારણે મીડિયાનો જે શિકાર બનવું પડ્યું અભૂતપૂર્વ હતું એ, અને એના કારણે લિસા મેરી મીડિયા પ્રત્યે વધુ સખત અને અવિશ્વાસુ બની ગયા.
જીવનના પાછલા વર્ષોમાં એમનું ધ્યાન ફરી પરિવાર તરફ વળ્યો એવું લાગે છે. ચોથા પતિ માઇકલ લોકવુડ સાથે એમને જોડિયા પુત્રીઓ થઈ, ફિનલે અને હાર્પર.
બરાબર. ફરી એકવાર માતૃત્વ એમના જીવનનું કેન્દ્ર બન્યું. એમને જાણે જીવવાનો નવો હેતુ મળ્યો.
પરંતુ સંઘર્ષોનો અંત નહોતો આવ્યો, ખરું ને? પેલું વ્યસનનું શું?
હા, એ સંઘર્ષ ચાલુ જ રહ્યો. ખાસ કરીને ઓપિયોઇડ્સ સાથેનું એમનું વ્યસન ફરી ઉથલો મારી રહ્યો હતું. પુસ્તક કહે છે કે જોડિયાના જન્મ પછી એ વધુ વકર્યું હતું.
ઓહ.
પુસ્તકમાં વ્યસન અને એમાંથી બહાર આવવાના પ્રયાસો એ ચક્રનું ખૂબ જ પ્રામાણિક, ક્યારેક તો કષ્ટદાયક વર્ણન છે.
અને પછી? પછી એમના જીવનમાં એક ક્ષણ આવી જેણે ખરેખર બધું જ બદલી નાખ્યો. 2020નું વર્ષ.
હા.
એમના 27 વર્ષીય પુત્ર બેન્જામિન કિયોએ આત્મહત્યા કરી લીધી. આ સમાચાર જ હચમચાવી દેનારા છે. એની એમના પર શું અસર થઈ?
પુસ્તક મુજબ આ ઘટનાએ એમને સંપૂર્ણપણે તોડી નાખ્યા હતા. એમના જીવનની આ સૌથી મોટી, સૌથી વિખેરી નાખનારી ટ્રેજેડી હતી. પિતાના મૃત્યુનો આઘાત મોટો હતો એ સાચું, પણ પુત્રનું મૃત્યુ એ એમના માટે અસહ્ય હતું. આ ઘટના પછી રેકોર્ડ થયેલી એમની ઓડિયો ટેપ્સ એ તીવ્ર અનંત દુઃખથી ભરેલી છે. એવું લાગે છે કે એ દુઃખમાંથી તેઓ ક્યારેક ખરેખર બહારી જ ન શક્યા.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે, આટલા મોટા નુકસાન પછી એમના જીવનનો છેલ્લો અધ્યાય કેવો રહ્યો.
આ કારમી ખોટ પછી લિસા મેરી જાણે શોક અને નુકસાનનો સામનો કરી રહેલા લોકો માટે એક અવાજ બન્યા. એમણે પોતાના દુઃખ વિશે જાહેરમાં લખ્યું, વાત કરી. એમના છેલ્લા વર્ષો એમની બાકીની બે પુત્રીઓ માટે જીવતા રહેવાનો એક સંઘર્ષ હતા. દરરોજ એ ઊંડા દુઃખ સામે લડવાનો પ્રયાસ. અને પછી જાન્યુઆરી 2023માં એમનું અચાનક મૃત્યુ થયું. એ આઘાતજનક હતું, પણ એમના જીવનના સંઘર્ષો અને પીડાના સંદર્ભમાં જોઈએ તો કદાચ એ દુઃખદ રીતે અનિવાર્ય પણ લાગતું હતું.
અને પુસ્તકનો અંત રેલેના શબ્દોમાં થાય છે.
હા, પુત્રીની શ્રદ્ધાંજલિ અને આ અસહ્ય નુકસાન વચ્ચે ટકી રહેવાની વાત.
આખી જીવનકથા સાંભળીને એવું ચોક્કસ લાગે છે કે લિસા મેરીનું એક ચોક્કસ જીવનદર્શન ગળાયું હશે. એમના મૂળભૂત મૂલ્યો શું હતા, એમની ફિલોસોફી શું રહી હશે.
એમનું વિશ્વદર્શન મને લાગે છે કે મોટા ભાગે પેલા નુકસાનના અનુભવથી જ ઘડાયું હતું, ખાસ કરીને પિતાના અકાળે મૃત્યુથી. જીવન કેટલું નાજુક છે, ગમે ત્યારે કંઈ પણ અણધાર્યું બની શકે છે, એ ભાવ એમનામાં ઊંડો ઉતરી ગયો હતો.
એટલે એક પ્રકારનો ભાગ્યવાદી દૃષ્ટિકોણ કહી શકાય.
હા, અરાચ. અને એમને પેલું સ્ટોર્મ ચેઝર, તોફાનોનો પીછો કરનાર કહી શકાય, જીવનના જે અઘરા, પડકારજનક પણ પ્રામાણિક અને ઘણીવાર પીડાદાયક પાસા હોય ને, એના તરફે જાણે ખેંચાતા.
એટલે જ કદાચ એમને પેલી સપાટી પરની ચમકદમક અને કૃત્રિમતા પ્રત્યે એક પ્રકારની શંકા રહેતી હતી, જે ખાસ કરીને સેલિબ્રિટી જગતમાં બહુ જોવા મળે છે.
બરાબર. એમના માટે ભાવનાત્મક પ્રામાણિકતા સર્વોપરી હતી, ભલે એ ગમે તેટલી કઠિન કેમ ન હોય. અંધકાર કે પીડાનો દેખાડો કરવો, એના કરતાં એનો સીધો સામનો કરવો, એ એમનો અભિગમ હતો.
શું એ જીવનમાં કોઈક માળખું, કોઈક અર્થ શોધી રહ્યા હતા?
હા, એ મથામણ સતત દેખાય છે. પછી એ શરૂઆતમાં સાયન્ટોલોજી હોય કે પાછળથી ગ્રીફ કાઉન્સેલિંગ હોય, આ બધું એમની પીડાને સમજવાના અને એને કોઈક રીતે વ્યવસ્થિત કરવાના પ્રયાસો તરીકે જોઈ શકાય.
એમને શું પ્રેરિત કરતું હતું? કઈ બાબતો એમના નિર્ણયો પાછળ કામ કરતી હતી એમ લાગે છે?
મને લાગે છે કે ત્રણ મુખ્ય પ્રેરણાઓ હતી. પહેલી અને કદાચ સૌથી મહત્વની, પોતાની આગવી ઓળખ બનાવવી. પેલું એલ્વિસની પુત્રીનું લેબલ.
હા, એ તો સમજી શકાય એવું છે.
એમનો કિશોરાવસ્થાનો બળવો હોય, એમના હાઈ પ્રોફાઇલ લગ્નો હોય કે પછી પેલો સંગીત કારકિર્દી શરૂ કરવાનો નિર્ણય, આ બધા ક્યાંક ને ક્યાંક પોતાની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો હતા. સંગીત એમને પોતાની જાતને, મતલબ કે ફિલ્ટર વગર રજૂ કરવાની તક આપતું હતું.
બરાબર. બીજું શું?
બીજું, પોતાના પરિવારનું રક્ષણ કરવું, ખાસ કરીને બાળકોનું. માતૃત્વ એમના માટે એક એન્કર જેવું હતું, સ્થિરતા આપનારું. જે જાહેર જીવનના નકારાત્મક પાસાઓનો અનુભવ એમને થયો હતો, એનાથી પોતાના બાળકોને બચાવવા એ સતત કોશિશ કરતા. અને છેલ્લા વર્ષોમાં તો એમની પુત્રીઓ જેમના જીવતા રહેવાની મુખ્ય કારણ બની હતી, એવું પુસ્તક પરથી લાગે છે.
અને ત્રીજી પ્રેરણા,
શું એ એમના પિતાના વારસા સાથે જોડાયેલી હતી?
ચોક્કસપણે. પિતાના વારસાનું સન્માન કરવું, પણ પોતાની શરતો પર. આ એક સતત ચાલતો આંતરિક સંઘર્ષ હતો.
કેવી રીતે? એક તરફ પેલી એલ્વિસ પ્રેસલી, એન્ટરપ્રાઇઝ અને ગ્રેસલેન્ડની જવાબદારી હતી, પણ બીજી તરફે પિતાને માત્ર એક આઇકોન તરીકે નહીં, પણ એક માણસ તરીકે રજૂ કરવા માંગતા હતા, એની ખામીઓ સાથે, જે પિતાને એમણે નજીકથી જોયા હતા.
એટલે દંતકથા અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન શોધવાનો પ્રયાસ.
બરાબર.
પ્રતિકૂળ સંજોગો આવે, મુશ્કેલીઓ આવે, ત્યારે એમનો અભિગમ કેવો રહેતો? એ કેવી રીતે લડત આપતા?
એમનો અભિગમ એક પ્રકારની, શું કહેવાય, પ્રતિરોધક સહન શક્તિ જેવો હતો. રિઝિલિયન્ટ એન્ડ્યોરન્સ. લડાઈઓ મોટાભાગે અંદરની જ હતી એમની. મુશ્કેલી આવે ત્યારે તેઓ ઘણીવાર પોતાના અંગત વર્તુળમાં સમેટાઈ જતા, ત્યાંથી શક્તિ મેળવતા. એમનામાં એક અજીબ મિશ્રણ હતું, એક તરફ અત્યંત કાચી સંવેદનશીલતા અને બીજી તરફ પોલાદી કઠોરતા.
રસપ્રદ.
એ પીડાને સ્વીકારતા, પણ પોતાને પીડિત તરીકે રજૂ કરવાનું ટાળતા. ખાસ કરીને બેન્જામિનના મૃત્યુ પછી એમની જીવવાની રીત જાણે ક્ષણ ક્ષણ ટકી રહેવું બની ગઈ હતી. એ દુઃખનો સીધો સામનો કરતા હતા, ભલે એ એમને અંદરથી કોરી ખાતું હતું.
એમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા, પણ જો ત્રણ સૌથી નિર્ણાયક વળાંકો ગણવા હોય જેણે એમના જીવનની દિશા જ બદલી નાખી, તો એ કયા હશે?
પહેલો વળાંક તો નિશંકપણે 1977માં એલ્વિસ પ્રેસલીનું મૃત્યુ જ ગણાય. 9 વર્ષની ઉંમરે પિતાનું આમ અચાનક જતું રહેવું, અને એ પણ એમની નજર સામે.
હા, એ તો છે જ.
આ ઘટનાએ એમના બાળપણનો અંત આણી દીધો. એમને એકાએક નુકસાનના જાહેર પ્રતીક બનાવી દીધા. એમના મનમાં દુઃખ અને કદાચ દુનિયા પ્રત્યેના અવિશ્વાસનો પાયો નંખાયો. એમની આખી જિંદગીની જાહેર ઓળખ આ ઘટનાની આસપાસ જ વણાયેલી રહી. આ એમના જીવનનો મૂળભૂત પાયાનો આઘાત હતો.
બરાબર. બીજો વળાંક કયો ગણી શકાય?
બીજો મહત્વનો વળાંક હું 2003માં એમના પ્રથમ આલ્બમ ટુ હુમ ઇટ મે કન્સર્ન ના પ્રકાશનને ગણીશ.
અચ્છા, સંગીત કારકિર્દીની શરૂઆત.
હા, કારણ કે આ એક સભાન પગલું હતું પોતાની ઓળખ સ્થાપિત કરવાનું. આ પેલી એલ્વિસ પ્રેસ્લીની ચૂપચાપ વારસો સંભાળતી દીકરી નહોતી બોલી રહી, આ લિસા મેરી પ્રેસ્લી એક કલાકાર બોલી રહી હતી.
લાઇટ્સ આઉટ.
હા, એવા ગીતો દ્વારા એમણે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી. આનાથી લોકોની એમના પ્રત્યેની ધારણા બદલાઈ. એમને એક કલાકાર તરીકે સ્વીકૃતિ મળી. જીવનમાં નવો હેતુ મળ્યો અને પોતાના અનુભવોને અભિવ્યક્ત કરવાનો એક પ્લેટફોર્મ મળ્યો. એમણે પોતાની વાર્તા પર થોડું નિયંત્રણ મેળવ્યું એમ કહી શકાય.
અને ત્રીજો અને કદાચ સૌથી કરુણ વળાંક.
હા, ત્રીજો અને સૌથી વિનાશક વળાંક હતો 2020માં પુત્ર બેન્જામિન કિયોનું મૃત્યુ. 27 વર્ષના યુવાન પુત્રની આત્મહત્યા. આ એમના જીવનની અંતિમ ભાંગી નાખનારી ટ્રેજેડી હતી. જેમ આપણે પહેલા વાત કરી, આ નુકસાન પિતાના મૃત્યુ કરતાં પણ વધુ અસહ્ય સાબિત થયું. આ ઘટનાએ એમને મૂળમાંથી હલાવી દીધા.
હા,
એમનું સમગ્ર અસ્તિત્વ, એમના છેલ્લા વર્ષો, એમના છેલ્લા રેકોર્ડિંગ્સ, બધું જ આ અપાર દુઃખના પડછાયા હેઠળ આવી ગયું. એમની જાહેર ઓળખ પણ જાણે શોકગ્રસ્તો માટેના એક કાચા નિખાલસ અવાજમાં પરિવર્તિત થઈ ગઈ. દુઃખ એમના માટે જીવનની એક સ્થાયી સ્થિતિ બની ગયું.
લિસા મેરીની આ ગાથા સાંભળ્યા પછી એવું ચોક્કસ લાગે છે કે એમના જીવનમાંથી આપણે, મતલબ કે સામાન્ય માણસો, ઘણું શીખી શકીએ છીએ. એમના સંઘર્ષો અને જીત કઈ રીતે આપણા જેવા સાર્વત્રિક માનવ અનુભવો સાથે જોડાય છે.
બિલકુલ. પહેલી વાત તો એ કે ઓળખ વારસામાં નથી મળતી સાહેબ, એ ઘડવી પડે છે.
સાચી વાત.
પ્રસિદ્ધિના આટલા મોટા પડછાયા સામે પોતાની જગ્યા બનાવવાની એમની લડાઈ એ દરેક વ્યક્તિ સાથે જોડાયેલી છે જે પોતાના પરિવાર કે સમાજની અપેક્ષાઓ વચ્ચે પોતાનો રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહી છે.
અને દુઃખ વિશે એમનો અનુભવ એ શું શીખવે છે?
એ પણ ખૂબ મહત્વનો બોધપાઠ છે. એમનું જીવન દર્શાવે છે કે દુઃખ કોઈ તબક્કો નથી જે પસાર થઈ જાય, પણ એક ભૂપ્રદેશ છે જેમાં આપણે જીવવાનું શીખવું પડે છે. સમાજ ઘણીવાર પેલું મૂવ ઓન થવાનું, આગળ વધવાનું દબાણ કરે છે, નહીં?
હા, બહુ કરે છે.
પણ એમની વાર્તા પીડાની સ્વીકૃતિની વાત કરે છે. જણે પણ કોઈ પ્રિયજન ગુમાવ્યો હોય એ આ વાત જરૂર સમજી શકશે.
એમની પ્રામાણિકતા વિશે શું કહેશો? આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં બધું એકદમ પરફેક્ટ દેખાડવાની હોડ લાગી છે, ત્યાં એમનો આ કાચો, થોડો અવ્યવસ્થિત પણ વાસ્તવિક અભિગમ શું શીખવે છે?
એ શીખવે છે કે સાચી સ્થિતિ સ્થાપકતા, પેલી રિઝિલિયન્સ, એ કદાચ નબળાઈ સ્વીકારવામાંથી આવે છે. પોતાની ખામીઓ, પોતાના સંઘર્ષો છુપાવવાને બદલે એનો સામનો કરવો, એ પણ એક પ્રકારની હિંમત છે. સુશોભિત પરફેક્ટ છબીઓ સામે એમનો આ અભિગમ ખરેખર વિચારવા જેવો છે.
અને માતૃત્વનો એમના જીવનમાં જે રોલ રહ્યો એ પણ ઘણું કહી જાય છે.
ચોક્કસ. ગમે તેટલી અંધાધૂંધી અને પીડા વચ્ચે પણ પારિવારિક સંબંધો, ખાસ કરીને માતૃત્વ, એમને જીવવાનો હેતુ અને કારણ પૂરું પાડતા રહ્યા. આ માતા પિતાના પ્રેમની સાર્વત્રિક શક્તિ દર્શાવે છે. જો કે એમની વાર્તા એક ચેતવણી પણ છે. વારસાગત પ્રસિદ્ધિના જોખમો શું હોઈ શકે, સંપત્તિ અને સુખ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી હોતો, એ પણ સમજાવે છે.
અને હા, વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર એમની પ્રામાણિકતા આજના સમયમાં ખૂબ જ પ્રસ્તુત છે. કદાચ એનાથી આ મુદ્દાઓ પરનું સામાજિક કલંક દૂર કરવામાં થોડી મદદ મળે.
બિલકુલ.
આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે 3 મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે તો એ કયા હશે?
પહેલો તારણ, જે મને લાગે છે કે ભાવનાત્મક રીતે સૌથી વધુ સ્પર્શે છે, તે દુઃખના સ્વભાવ વિશે છે. ખાસ કરીને જ્યારે નુકસાન બેન્જામિનના મૃત્યુ જેવું વિનાશક હોય, ત્યારે એ દુઃખ કેટલું સ્થાયી, સર્વવ્યાપી અને પરિવર્તનકારી હોઈ શકે છે. એ વ્યક્તિના સમગ્ર અસ્તિત્વને નવેસરથી ઘડે છે. અને એ છીછરા દિલાસા નહીં પણ નિર્ભેળ પ્રામાણિકતાની માંગ કરે છે.
બરાબર. બીજું, એક બૌદ્ધિક સમજ તરીકે શું તારવી શકાય?
બીજું, પેલું વારસાગત વારસાના જટિલ વિરોધાભાસ વિશે. વારસો વિશેષાધિકાર તો આપે છે, એ સાચું, પણ સાથે સાથે એ ઓળખને બાંધી પણ દે છે, કેદ કરી લે છે.
હા,
એ વ્યક્તિને ભૂતકાળનું સન્માન કરવા અને પોતાનો આગવો રસ્તો કંડારવા વચ્ચે જીવનભર સમાધાન કરતા રહેવા મજબૂર કરે છે. લીઝા મારીનો એલ્વિસના વારસા સાથેનો સંઘર્ષ આનું ઉત્તમ ઉદાહરણ છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક પાઠ જે આપણે સૌ કદાચ શીખી શકીએ.
ત્રીજો અને સાર્વત્રિક પાઠ એ છે કે અત્યંત દબાણ અને અપેક્ષાઓ વચ્ચે પણ, પોતાની નબળાઈઓ અને પીડા સાથે પણ સાચી પ્રામાણિકતા જાળવી રાખવી એ પોતે જ ટકી રહેવાનું અને સ્વ ઓળખ સ્થાપિત કરવાનું એક અત્યંત હિંમતભર્યું કાર્ય છે. ખાસ કરીને એવી દુનિયામાં જે સતત સંપૂર્ણતાનો દેખાડો કરવા કહે છે, ત્યાં લીઝા મારીનો જીવનભરનો બળવો અને એમની પ્રામાણિકતા એ આ વાતનો પુરાવો છે. આ બધું જાણ્યા પછી એ વિચાર જરૂર આવે કે શું કોઈ વ્યક્તિ વારસાના આટલા મોટા, આટલા જટિલ બોજમાંથી ક્યારે સંપૂર્ણપણે મુક્ત થઈ શકે છે, કે પછી એ પડછાયો કોઈને કોઈ સ્વરૂપે હંમેશા સાથે જ રહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.